මෙලට ගරු රවි කරුණානායක මන්තුමා ඊට කලින් මුජිබර් රවමන් මන්දිතුමා මුලසුන ගන්නවා නිශ්ශබ්ද වෙන්න හරි
මන්තුමා කතා කරන්න
මන්තිතුමනි පාලිමේන්තුව පාලි
නිශ්ශබ්ද වෙන මන්තිතුමනි මන්තුමා වාඩි වෙන්න
උලාසන රෝඩා මන්තිතුමනි මං
මන්තුමා වාඩි වෙන්න මන්තිතුමා
උලාසන රෝඩා මන්තිතුමනි මම මේ අවස්ථාව උපයෝගී කරගන්නේ මට පෙර කතා කරපු මගේ මිත්‍ර විමල් වීරවංස මන්තුමා කතා කරපු විලාශයට මං හිතුවා මං පසුපෙළ සිට නිහඬව අසා සිටුවනම් මං කරන්නේ අගරුවක් කියලා. ඒ නිසා තමයි මං හිතුවේ මං කතා කළ යුතුයි හිටපු මුදල් ඇමති වශයෙන් අද රටේ තියෙන ආර්ථික තත්ත්වය සහ මේ පනත ගේන්න තියෙන පසුබිම. මං හිතන විදියට මේ අවස්ථාවේ මන්ත්‍රු ගණනාවක් මේ පනත සම්බන්ධයෙන් කතා කරා. අපේ මොහොතක් මම මේ කතා කරන්න සූදානමෙන් ආවේ නැහැ. නමුත් මං හිතුවා වගකීමක් තිබෙනවා අද මොන පරිසරයක් තුලින්ද මේ පනත ගේන්න තියෙන්නේ කියන එක. අද මෙතන මං හිතන්නේ ඇමතිවරු වෙනින් වැඩක ඇති. අර නියෝජ්‍ය ඇමතිවරු වෙනින් වැඩ කටයුතු වල ඇති. ඒ නිසා මං හිතුවා ඒකට යුතු පිළිතුරක් දිය යුතුයි කියන එක. අපි 1948 නිදහස ලබා ගන්නවා. 1948 ගන්න මේ නිදහස තුළින් අපි අපේම අනාගතය පාලනය කරන්න ඕනෑ කියලා ගන්න බලය 1952-53 තමයි ප්‍රථම වතාවට අපි ණයගන්න පටන් ගන්න. ඒ ණයගන්න පටන් ගන්න ගැන්ම තුළ ඒ අවශ්‍යතාවය හැම අවස්ථාවදී ඉටුවන්නේ අයවැයක් ඉදිරිපත් කරන අවස්ථාවදී රටේ ප්‍රාග්ධන වියදම් රටේ පුනරාවර්තන වියදම් මේ දෙක අතර පරතරයක් හොයාගන්න තියෙන්නේ ආදායම මේ ආදායමයි වියදමයි අතර වෙනස තමයි හිඟේට එකතු වෙන්නේ මේ හිඟේ පියවන්න පුළුවන්න්නේ කොටස් දෙකකින් එකක් තමයි ජාත්‍යන්තර මට්ටමින් එකක් තමයි දේශීය මට්ටමින් ඒ දේශීය මට්ටමින් ගන්න ණය ප්‍රමාණය තියෙන්නේ ඒ ණය වලට පොඩි ප්‍රමාණයක් ගෙනාලා ගෙවලා ඒකෙන් අවසන් වෙනවා මිසක් වෙනින් අතුරු ප්‍රතිපatti ඇතිවන්නේ නැහැ නමුත් පිටරටෙන් ගන්න ණයකට කොටස් දෙකක් තියෙනවා ඒකේ ගන්න එකේ රුපියල අගය පිරිහිම සහ ඒකේ තියෙන පොලි අනුපාතය මේ දෙකම එකතු වුනහම තමයි ඒ තියෙන ණය ප්‍රමාණය ගෙවීමට හැකියාව අවශ්‍ය වන්නේ දැන් අපි 1948 ගත්ත නිදහස සිට 2005 වර්ෂය මට මේකෙන් කිසිම දේශපාලනයක් කරන්න අවශ්‍ය නැහැ ගත්ත පාලනය කාලය තුර ඒ සියලුම ආණ්ඩු 1948 සිට 2005 ජනවාරි මාස වෙනකන් අරන් තියෙන සම්පූර්ණ ණය ප්‍රමාණය බිලියන් වලින් කියනවා නම් බිලියන් 1,784යි කෝටි වලින් කියනවා නම් 1,78,400යි මේක තමයි නිදහසෙන් ගත්ත සියලුම ජාත්‍යන්තර සහ දේශීය ණය තුලින් සම්පූර්ණ ණය බරතාවය ඊට පසුව 2005 සිට ආණ්ඩුව වෙනස් වෙන තුරු ඒ කියන්නේ 2 ජනවාරි මාසයේ 2015 ජනවාරි මාසයේ 8 වෙනි තක්කා ඒ සියලුම ණය ප්‍රමාණය 1,784 වෙන එක වැඩි වෙනවා 8,995කට මේ 8,995 වැඩි වෙන්නේ ඒ රටේ යම් විදියකින් ප්‍රාග්ධන වියදමක් යොමු කරනවා පුනරාවර්තන වියදම් වලට ගෙවන්න අවශ්‍යතාවයක් තියෙනවා මේකෙන් මම පාට කරන්නේ යමක් වෙලා තියෙනවා කියලා අපි කියමුකෝ නමුත් ඒ අතරතුරේදී කෙටි කාලන ණය අරන් මේක ප්‍රාග්ධන වියදම් වලට යොමු කිරීම තමයි තියෙන ප්‍රශ්නේ ලෙස තමයි අපි මේකෙන් කතා කරන්න අවශ්‍යතාවය තියෙන්නේ ඒ නිසා තමයි 2015 ආණ්ඩුව වෙනස් වුණ අවස්ථාවේදී අපේ වගකීමක් අනුව 2018 2019 2021 2022 ගෙවන්න තියෙන ණය ප්‍රමාණය කොහොමද ගෙවන්න පුළුවන් වන්නේ අපේ ආදායම එදා තිබ්බේ 2015 ජනවාරි මාසේ 8 වෙනිදා මම මුදල් ඇමති වශයෙන් මේ බාර ගන්න අවස්ථාවේදී අපේ ආදායම මදි වුණා ඒ ගත්ත ණයවල පොලි ප්‍රමාණය ගෙවන්න. එතකොට අපිට කරුණු දෙකක් තියෙනවා. මීට පෙර ගත්ත ආණ්ඩුවක් කියලා ගෙවන්න නැතුව සිටිනවද? නැත්තම් අපි ඒ යන ගමන වෙනස් කළා. ජනතාවට බරක් පටවන්න නැති වෙන විදිහකට කටයුතු කරනවද? මේ දෙකම කරන්න උනා. අපි ගෙවන්න නැතුව ඉන්න බෑ. ඒක ලංකාවේ සිරිතක් නෙමෙයි. මොකෝ අපි ගන්න සියලු ණය ගෙවලා තියෙන රටක් වශයෙන් කටයුතු කරන්න අවශ්‍යයි. එතකොට එහෙනම් එදා තිබ්බ ආදායම දළ දේශීය නිෂ්පාදනයෙන් අපේ ආදායම තිබ්බේ 10.2%. අපිට ගෙවන්න තිබ්බ ප්‍රමාණය එදා ආදායම මදි වුණ පොලි ප්‍රමාණය ගෙවන්න. එතකොට අපි ණය ගන්නවා ණය ගෙවන්න. මෙන්න මේ වගේ වාතාවරණයක් තුලින් තමයි මගේ මිත්‍ර වාසුදේව නානයක්කාරත් විමල් වීරවංශ මන්තුමත් කතා කරේ. ඒ නිසා මම හිතුවා කියපු ආකාරයට මේකට එකතු කිරීමක් කරන්න. මේ කොහොමද කොයි ආකාරයෙන්ද මේක වෙනස ඇති කරන්න පුළුවන් වන්නේ? අපි අවුරුදු 30ක තියෙන යෝජනාවක් එදා ජේ.ආර්. ජයවර්ධන මැතිතුමා 1978 වෙනස්කම් ඇති කරලා ඒ ප්‍රාග්ධන වියදම් යොමු කරනකොට හිතුව ආදායම ලැබෙන ප්‍රමාණයට වැඩිය අපි මුදල් වියදම් කරන්න අවශ්‍යයි. ඒතර ණය ගන්න ඕනේ. ණය ගන්නවා නම් එහෙනම් ගෙවන්න පුළුවන් හැකියාව තියන්න ඕනේ. අන්න ඒ වගේ දේවල් බලාගෙන තමයි කටයුතු කරේ. ඒ නිසා තමයි අද මහවැලි ව්‍යාපාරය අදේ සාර්ථකත්වයේ තුලින් ඒ සියලුම ණය ගෙවලා තියෙන්නේ. නමුත් අපිට තියෙනකොට පාරක් හදන්න 2%, 3% ආදම ලැබෙනකොට ඒකට 8%, 9% පොලිසහය ආද වියදම ගෙවනකොට ඒ පරතරය තමයි දේශීය වශයෙන් ආදම තුලින් ගෙවන්න තියෙන්නේ. මෙන්න මේ නිසා තමයි අපේ මුලාසන රුඩ මන්ත්‍රීතුමනි අපට මේ වගේ වගකීමක් තියෙන සක්‍රීය වගකීමක් කළමනාකරණය පනතක් ගේන්න තිබෙන්නේ. ඒ නිසා ඒකෙන් වෙන්නේ අද 2%, 3%, 4% ණය ගන්න පුළුවන් නම් අපට දන්නවා නම් හෙට අනිද්දා ඒක 10%, 12% වෙනවා නම් එහෙනම් අද අරන් හෙට ණය ගවන්න තියෙනක එකතු කරලා තියෙනක තමයි කරන්නේ. මේකේ කිව්වා වගේ මන්ත්‍රීවරු යම් දේවල් තියෙනවා. ඒ කළමනාකරණය තමයි අවශ්‍ය වන්නේ. ඒ නායකත්වය දෙන එක තමයි අවශ්‍ය වන්නේ. අනේ ඒ වෙනස තමයි කරන්න අවශ්‍ය වන්නේ කියන එක මම මේ අවස්ථාවේ මතක් කරන්න කැමතියි. ඒ නිසා මං හිතන විදිහට ලැබුණ දායදය තමයි ගෙවන්න බැරි ආදායමක් ලැබෙනවා පොලි ප්‍රමාණය ගෙවන්න බැරුව අපි ඒක 10%, දළ දේශීය නිෂ්පාදනය තියෙන එක අපිට පුළුවන් වුණ අවුරුදු දෙකකින් 15.5%කට වැඩි වෙන්න. මට තියෙන දුක ඒ වැඩි වුණ ප්‍රවණතාවය 2015 වැඩි වුණ 25%කින් 2016 මේක වැඩි වුණ 27%කින් නමුත් ඊට පසුව මේ මාසෙ වෙනකම් මේක 30%කින් වැඩි වුණාට ඊට පසුව වැඩි වෙන ආදම් ප්‍රමාණය අඩු වෙලා තිබෙනවා. මේවා අපි බලන්න අවශ්‍යයි. මොකද නැත්තම් වියදමකට අපි ලෑස්ති වෙනවා. ඒකට ලැබෙන ආදායම මදි වුණොත් අපි නැවත මේ වගේ ප්‍රශ්නයකට ගමන් කරන්න තිබෙනවා. ඒ නිසා අපි ප්‍රථමයෙන්ම මේ ආදම ලබන ආකාරය වැඩි කරන්න අවශ්‍යයි. සුරා බදුව හොඳ නිදර්ශනක්. ඒ සුරා බදුවල එදා බිලියන 4ක් මාසෙට තිබ්බක 111ක් බිලියන 11කට වැඩි වුණා. නමුත් ආයෙත් එක අඩු වෙන ස්වරූපයක් ඇතිලා තියෙනවා. මේවා තමයි නිවැරදි කරන්න අවශ්‍ය වන්නේ. ඒ නිසා අපිට මේ ගත්ත ණය අපිට කියන්න පුළුවන් මේක ගත්තේ නිල් පාට ආණ්ඩුවකින්, මේක ගත්තේ රතු පාට ආණ්ඩුවකින්, මේක ගත්තේ කොළ පාට ආණ්ඩුවෙන් කියලා බෑ. ණය ටික ගෙවන්න අවශ්‍යයි. ඒ ගෙවන්න තියෙන නිසා තමයි අපිට මෙවැනි වගකීමක් සහිතව පනතක් ගේන්න අවශ්‍ය වන්නේ. මේ වගවි මේ පනත ගේන එකේ වැරද්දක් නැහැ. ලෝකේ රටවල් හුඟක් රටවල් වල දියුණු රටවල් වල මේක තිබෙනවා. නමුත් මේක කළමනාකරණ ආකාරය තමයි අත්‍යවශ්‍ය වෙන්න අවශ්‍ය වන්නේ. මේකෙන් යම් විදිහකින් ඇමරිකාව ඒගොල්ලොන්ගේ පොලි අනුපාතය වැඩි කරනකොට මේක කෙලින්ම ලංකාවට බලපානවා. මම නිදර්ශනක් වශයෙන් කියන්න කැමති වන්නේ හැම රුපියලක් අවප්‍රමාණය වීමෙන් රටට වෙන හානිය වන්නේ බිලියන 60ක්. බිලියන් ඒ කියන්නේ කෝටි 6000ක් හැම රුපියලක්ම අවප්‍රමාණ වෙනකොට ඒක ගත්ත ණය නිසා රටට අයවැයට එන පාඩුව තමයි බිලියන 6000ක්. ඒ වගේම හැම රුපියලක් කනගාටුවේ හැම 1%ක ප්‍රතිශතයක් වැඩිවීම රටට අහිතකර තත්ත්වයක් ඇති වෙනවා නම් ඒක කෝටි 3500ක් නැතහොත් බිලියන 35ක්. ඉතින් මේක තමයි මේ දෙපැත්තෙම ක්‍රියාත්මක වෙන ප්‍රශ්නය. රුපියලක් අඩු වෙනවා, පොලි අනුපාතය වැඩි වෙනවා, මේ දෙකම බලපානවා අපි පුංචි ලංකාවක් වගේ රටකට. මේක ඩොනල්ඩ් ට්‍රම්ප් ප්‍රකාශයක් කරලා මෙක්සිකෝ වල බිත්තියක් හදනවා කිව්වහම උන්ගේ මහ බැංකුව පාවිච්චි කරනවා ඔන්න එහෙනම් අපි තියෙන අනුපාත පොලි අනුපාතය වැඩි කරමු එහෙන් 0.25ක් වැඩි වෙනවා කියන්නේ ලංකාවට 1.5කින් වැඩි වෙන එක ඒ 1.5ක් වැඩි වෙනකොට කිසිම දේශීය වශයෙන් ප්‍රශ්නයක් ඇති නොවන විදිහට කටයුතු කරත් අපේ රුපියල් ලාභ ප්‍රමාණය වෙන 1.50ක එක පැත්තකින් පොලි අනුපාතය වැඩි වෙනවා 100%ක් මේ දෙකම බැලුවම බිලියන් 100ක් කිසිම ප්‍රශ්නයක් ලංකාවේ ඇති නොවන විදිහකට කටයුතු කරත් ඔන්න වැඩි වෙන අයවැයට. එතන මේ අයවැයෙන් කොහෙන්ද ලැබෙන්නේ? සල්ලි ලැබෙන්නේ දේශීය මට්ටමින්. ඒ ලැබෙන ආදායම තමයි ලැබෙන්නේ. නමුත් අතනින් අර මේකෙන් තමයි කියන්නේ ඉම්පෝර්ට් ඉන්ෆ්ලේෂන් හරි රුපී ඩිවැලියුේෂන් ඇඩ්ජස්ට්මන්ට් රේට් එක මේ දෙක අතර එකතු වුණාම කිසිම රටක ප්‍රශ්නයක් කටයුතුක් කරන්නේ නැති වුණාට ඒ බිලියන් 100 අපට හොයන්න වෙනවා. මෙන්න මේ නිසා තමයි මං හිතන්නේ මුලාසන රුඩ මන්ත්‍රීතුමනි අපට මීට වැඩිය වගකීමක් අපි කටයුතු කරන්න අවශ්‍ය වන්නේ. ඒක බොහොම සුන්දරයි ආණ්ඩු පක්ෂයට ආවම විපක්ෂයට බණින එකත් විපක්ෂ සිටිනකොට ආණ්ඩු පක්ෂයට බණින එකත් මං හිතන විදිහට අපි අවුරුදු 70ක් මේ පාලනය කරලා මේ විහිළු කිරීමේ ප්‍රතිවිපාක තමයි අද පේන්න තියෙන්නේ. ඒ ප්‍රතිවිපාක කියන්නේ අපි කවදාක්වත් දේශපාලනක වශයෙන් රටක් ගැන හිතලා කටයුතු කරන්නේ නැහැ. අපි හැම අවස්ථාවෙදී හිතන්නේ එන ඡන්ද ගැන කටයුතු කරන එකයි. දැන් තියෙන ප්‍රශ්න අනුව අපි බලන්නේ කොහොමද පළාත් සභාව ගැන කටයුතු කරන්නේ. ඊට පස්සේ බලන්නේ 2019 නොවැම්බර් මාසේ ජනාධිපතිවරණය ගැන. මෙන්න එතකොට ඒ ගැන මේවා කරන්න යනකොට ආණ්ඩුවක් වශයෙන් එකට උත්තර දෙන්න අවශ්‍යයි. අපිට බලාගෙන සිටින්න පුළුවන්ද ගත්ත ආණ්ඩුවක් මේකේ තියෙන ප්‍රතිවිපාක අනුව කටයුතු කරලා නිකන් බලාගෙන සිටින පැරදීම නෑ. ජයග්‍රහණය කරන ස්වරූපය තමයි ආණ්ඩුවක් කියන්නේ. ඒ වගේම විපක්ෂය කියන්නේ කොතරම් මේකේ සුන්දර වුවත් අමීරි භාවයක් පත් කළා ඒ ආණ්ඩුව ප්‍රහාරයක් කළ කිරීම. මේක දෙක තුලින් තමයි ගමන් කරන්න තියෙන්නේ. කියන්නේ ඒ නිසා තමයි මේ වගේ රටක කවදාකවත් ඉදිරියට ගමන් කරන්න බැරි වෙලා තිබෙන්නේ. අපි සුද්ධංගෙන් නිදහස ලබා ගත්තට අපට ඒ නිදහස ලබා ගත සැබෑ ආර්ථික නිදහස ලැබිලා තියෙනවද? නෑ සහෝදර මන්ත්‍රීතුමනි. ඉතින් ඒ නිසා මෙතන මම හිතන්නේ මුලසන රූඩ මන්ත්‍රීතුමනි අපි සියලු දෙනාම මේ අවස්ථාවේවත් මුල් කොටගෙන අපට අවශ්‍ය වන්නේ රටක් ගැන හිතලා කටයුතු කරන්න තියෙන වෙලාව. අපට විශ්වාස භංග යෝජනා ගේනවා, දෝෂ අභියෝග ගේනවා, ඕකේ නොයෙක් කතන්දර ඇති වේවි. නමුත් ඒකෙන් මේ රටක තියෙන බැරෑරුම් ප්‍රශ්න විසඳනවද? නෑ. මේ වගකීම අපට දායකත්වයක් වශයෙන් ලැබිලා තියෙන්නේ. ඒ ණය වැඩි වෙලා තියෙනවා. අපට පුළුවන් ද ජනතාවට දරාගන්න බැරි ප්‍රමාණයකට වැඩි ණය වැඩි කරන්න ආදායමක් ලබා ගන්න? දැන් අපි ඒක කරා. වැට් එක 112 තියෙනක අපි 115 කරා. නමුත් ඒ සීමිත කාලයකට අපේ සීමිත කාලයකට වැඩි කරාම අපි කිව්වා ඒ 15 109 අඩු කරන්න ඕනේ කියලා. දැන් මං හිතන විදිහට ඒක අඩු කරන්න තියෙන වෙලාව ඇවිල්ලා තියෙනවා. නමුත් ඒ වගේම රුපියල් අව ප්‍රමාණය වෙන්න පටන් ගත්තොත් එතකොට දෙන්න තියෙන වාසිය නැති වෙගෙන යන ප්‍රශ්නේ තමයි තියෙන්නේ. දැන් මේ රුපියල බලපාන්නේ කවුද? දේශපාලඥයද? මේක වන්නේ කැබිනට් මණ්ඩලයේද ජනාධිපතිද අගමැතිද? නෑ, මේක ක්‍රියාත්මක කරන්නේ මෙතෙක් දුර බොහොම ආඩම්බරෙන් බොහොම හිතු මතේ තමාගේම පාලනයක් කියාගෙන මහ බැංකුව තමයි. දැන් මහ බැංකුව ගැන ලෝයෙක්නක් දැල් කතා කරනවා. නමුත් මේ මහ බැංකුව කියන විදිහට වැඩ කළ තියෙනවනේ එක්කෙනෙක් නෙමෙයි දෙන්නේ නෙමෙයි. එදා පටන් ගත්ත වෙලාවේ නම් එහෙනම් අපේ රුපියල මෙහෙම පාල්තු වෙන්න ඉඩ දෙනවද? මේක දේශපාලන මෙතෙක් දුර ඇඟිලි ගහලා නැහැයි කිව්වනම් එහෙනම් කොහමද රුපියල රුපියල් 2, 3, 7 තිබ්බ එක අද මේ 158ට ඇවිල්ලා තියෙන්නේ? ඉතින් මේකේ අන්තිමට අපිට ස්වයං විවේචනයක් කරන්න අවශ්‍යයි. මේක බොහොම හොඳයි, මේක නිල් පාටෙන්, මේක කොළ පාටෙන්, මේක රතු පාටෙන් වුණ දෙයක් ගැන කියන්න. නමුත් මම ඒ නිසා තමයි හිතුවේ ඒ මන්ත්‍රී දෙපළම ඉතාමත් ඕනේ කමින් තමාගේ පණිවිඩය ලස්සන තමාගේ ජනතාවට පෙන්වලා දෙන අවස්ථාවේදී අපේ යුතුකමක් ඒක නිහඬව නෙමෙයි අඩු ගානේ ඒකට පෙන්වලා දෙන්න මේක තමයි සැබෑ தත්ත්වය කියන එක. ඇයි අපිට බැරි වන්නේ මේ රටේ අපි යුද්ධයක් ජයග්‍රහණය කළා තියෙනවා. නමුත් මේ යුද්ධ ජයග්‍රහණය සැබෑ ජයග්‍රහණය කරන්න පුළුවන්න්නේ අපි ආර්ථික යුද්ධය දිනනොත් විතරයි. අද වෙලා තියෙන්නේ අපි එක පැත්තේ ජයග්‍රහණය කළා අපට විතරක් නෙමෙයි මීට පෙර තිබ ආණ්ඩුවත් ඒ ආර්ථික යුද්ධය ජයග්‍රහණය කරන්න බැරි වුණේ. අපි මේක කෙටි කාලන ගමනක හිතලා තමයි පාලනය කරලා තියෙන්නේ. මේ ආව ගම මේ ආණ්ඩුවත් හිතුව මේ සියලු දේම ආර්ථික ප්‍රතිපත්තිය දවසෙන් දෙකෙන් හදා ගන්න පුළුවන් වෙයි කියලා. මෙතනත් අපිට ඍජු තීන්දු ගන්න බැරි එක තමයි තියෙන ප්‍රශ්නේ. ගන්න තීන්දුවත් ඉතාමත් දියාරුවන ස්වරූපේ ගන්න තීන්දුවක් තමයි තියෙන්නේ. අද ගන්න එක අවුරුදු දෙකකින් ගන්න එකට වැඩක් නැහැ. දැන් මේ වගකීමේ පනත තිබ්බේ අවුරුදු දෙකට ඉස්සලා ගේන එක. එදා ගෙනාව නම් ඒ 100ට 3-4 ජාත්‍යන්තර මට්ටමේ තියෙන පොලි ප්‍රමාණයද ගන්න තිබ්බා. අද ඩොනල්ඩ් ට්‍රම්ප් ඇවිල්ලා ඇමරිකාවේ වෙනින් විදියට ගමන් කරනවා. ඒ නිසා තියෙන පොලි ප්‍රමාණය වැඩි වෙලා තියෙනවා. ඉතින් මුලස්න රුඩ මන්ත්‍රීතුමනි මං හිතන විදියට මං ආයතනය කරනවා මේ අවස්ථාවේදී නොඑක් නොඑක් දේවල් තියෙනවා. සමහර වෙලාවට මේ අවස්ථාව නෙමෙයි. නමුත් මං හිතන විදියට විමල් වීරවංශ මන්ත්‍රීතුමා කතා කිරීම තුලින්ම පෙනුණා මේ වගේ తాවකාලික තෘප්තියක් ලබා ගන්න පුළුවන් හතරවෙනිදා වෙනකන් ඊට පසුව ඒකේ තුලින්ම ගම්ම්‍ය වුණා නෑ ඒක නැවත ඉතින් එදා ඉඳන් පටන් ගන්න ගමන තුල අඩු ගානේ හරියට ඒ උගන්වන පාඩම තුලින්වත් ඉදිරියට යන්න කියන එක තමයි එදා ලැබුණේ. ඉතින් දන්නවා එතන නම්බර නැති වුණාට මම පිළිගන්නවා මෙතන වෙනසක් අපි කොහොමද කරන්න තියෙන්නේ කියන එක. නමුත් ඒකෙන් ඔළු මාරු කිරීම නෙමෙයි තියෙන්නේ යන ප්‍රතිපත්තිය ගෙන යන ගමනකමයි තියෙන්නේ රට යන ආකාරය තමයි තියෙන්නේ. අද ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල මෙතනට ඇවිල්ලා මේ සුද්ධෝ කියන අපට කොහොමද රටක් දුවන්න ඕනේ කියන්නේ මේ අභියෝග කර ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල්ට. ඒ නිසා තමයි සමහර ප්‍රශ්න ඇතිවන්නේ. මුන් ඇවිල්ලා කිව්වා මේක කරන්න ඕනේ කියලා. දැන් බලන්න අද මේ තියෙන ආණ්ඩුවට කියනවා ඉතාමත් හොඳට ඉදිරියට ගමන් කරපු ගෙවල් සම්බන්ධයෙන් ඉදිකිරීමේ කටයුත්තට බොහොම සාර්ථකව ගියා. මේ සුද්ධ ඇවිල්ලා අපිට කියලා 115 දාපල්ලා මේකට කියලා. අපි මේක දෙන්න බෑයි කිව්වා. දාන්න බෑයි කිව්වා. නමුත් අද දාලා තියෙනවා. අප්‍රේ මාසේ පරිඳ මේක එනවා. මා ආණ්ඩුවට මේ අවශ්‍ය ආයතන කළ කියන්නේ කරුණාකර මේ වගේව නවත්තන්න. මොකද ඉදිකිරීමේ කර්මාන්ත ක්ෂේත්‍රය බොහොම සාර්ථක ඉදිරියට යන ගමනක්. මේ 115 දාන්නේ දරා ගන්න බැරි වෙනවා. ඒ වගේම තමයි පිටරට ගිහිල්ලා අපේ සුවිශේෂ පුද්ගලයන් අපේ ඝනකාධිවරු වෙන්න පුළුවන් අපේ නීතිඥයෝ වෙන්න පුළුවන් අපේ ෆැෂන් ඩිසයිනර්ස්ලා වෙන්න පුළුවන් එහෙ ගිහිල්ලා රටෙන් පිට සේවයක් ලබලා දීලා මේ රටට සල්ලි ගේන්න පුළුවන් මාර්ගය තමයි ආදම් බදු දෙපාර්තමේන්තුවේ 13CCC යටතේ ඒ තියෙන වටිනාකම මේ සල්ලි මේ රටට ගලාගෙන එන්න පුළුවන් මාර්ගයක් ඇති වුණා. මේකත් 115 බදු ප්‍රමාණයක් යටත් වෙනවා. මේක තුලින් අන්තිමට වෙන්නේ මේ රටට එන්න පුළුවන් සල්ලි ප්‍රමාණය නැවතන එකයි. මේ ලොකුවට මේ සුද්ධ ඇවිල්ලා මේ රටට පෙන්වන්න හදනවා අප රටේ දන්න දේවල්ට වැඩිය හොඳට. අන්න ඒ නිසා තමයි මම මේ අවස්ථාවේදී සමහර වෙලාවකට මීට පෙර මම කරපු ප්‍රකාශය තුලින් හුඟ දෙනා ප්‍රශ්නයක් ඇහුවා ඇයි මේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල මේ වගේ කියන්නේ? නෑ මං එදා කිව්වේ රටට ඔබින විදියකට ප්‍රතිපත්ති කියනවා කිසි ප්‍රශ්නයක් නැහැ. ලෝක බැංකුවේ ජාත්‍යන්තර මූල්‍ය අරමුදල විතර නෙමෙයි කියුබාවේ කැස්ට්‍රෝ කිව්වත් හොඳ නම් එක් කරන්න අවශ්‍යයි. නමුත් නිකන් සුද්ධ කිව්ව පළියට මේ රටට ඒක ඇද ගන්න දා ගන්න අවශ්‍යතාවය නැහැ කියන එක තමයි ඒ අවස්ථාවේ කිව්වේ. දැන් බලන්න රුපියල අව ප්‍රමාණය වෙලා තිබෙනවා. අව
ම ගරු මේ රවි කරුණායක මහත්මයාගේ මම අහන්නේ ඔබතුමා මුදල් ලැබෙතින කාලේ නේද ජාත්‍යන්තර මුල්‍ය අරමුදල ඔය එකඟතාවයන්ට ආවේ?
මම ඉන්න කාලේ තමයි ඒ මුදල් අවශ්‍යතාවයක් කරන්න තිබ්බේ. නමුත් ඔබතුමා ඒ තියෙන මිනිස්සුලින් බැලුවොත් ඒ ගෙනාපු දෙයට වැඩි හුඟක් වෙනස්කම් ඇති කළා තමයි ඒ වගේ තත්ත්වයකට තල්ලු වුණේ. මොකෝ අපි මේ අවස්ථාව
ගරු ඇමතුමා ඔබතුමාම කියනවා සුද්ධු කියන පළියට කර යම් යම් දේවල් කරා ඒකයි මේ උනේ කියලා ආර්ථිකයේ බිඳ වැටෙන්න බලපෑවේ කියලා. ඒතකොට සුද්ධෝ කියන විදියට අපේ ආර්ථිකයේ බිඳ වැටීමට බලපාන දේවල් කවුද කළේ? එක්කෝ ඔබතුමා මුදල් ඇමති හැටියටද නැත්නම් දැන් ඉන්න මුදල් ඇමති?
පේනවනේ මම මුදල් ඇමතිකම දරන්න තාක්කල් ඔය වුණේ දේවල් වුණේ නැහැ.
ඊට පස්සේ තමයි ඒ කියන්නේ
නෑ මම එහෙම කියන්නේ නෑ වුණාද නැද්ද කියන එක හිතන්න පුළුවන්. ඊට පස්සේ මුදල් ඇමති ගන්නව හිටියේ නෑනේ. හැබැයි ඒකක් තියෙනවා. අපි ඒ අවස්ථාවේදී කිව්වේ රුපියල බාල්දු කරලා එපයි කියන එක. ඒක තමයි මම මේ මහ බැංකුවේ අයත් එක්ක කියන්නේ. මේ මහ බැංකුව අය අද රුපියල් 1156ට තල්ලු කළා තියෙනවා. මේක තුලින් මේ ජනවාරි මාසේ මගේ මිත්‍ර මංගල සමරවීර ඇමතිතුමා ඉදිරිපත් කරපු අයවැය තුලින් ඒ රුපියල් 153 තිබ්බ එක 53.90 තිබ්බ එක 156ට යනකොට එතුමාට මේ අයවැයෙන් හොයන්න තියෙන බිලියන් 120ක් තව ආදායමක් මේක කවුද හොයලා දෙන්නේ? මහ බැංකුවේ එතන ඉඳන් වට්ටෝරු දෙන්න පුළුවන් අරක් කරන් මේක කරන්න කියලා. නමුත් මේ මුදල් ඇමතිතුමා තමයි මේ මුදල් හොයන්න තියෙන්නේ. මෙන්න මේ නිසා තමයි මම කියන්නේ මේ රටේ කාලා දාලා තියෙන දේශපාලඥ නෙමෙයි ඔය ස්වාධීන කියන ආයතනයේ ඉන්න මහ බැංකුවේ කට්ටිය. අපි මෙතන කියන බොහොම නිර්දේශපාලනය කරනවා කියලා. අද මේ මාසය තුල කොහොමද රුපියල් මෙහෙම බාල්දු උනේ? මෙහෙම හොඳට ගිනියනවා නම් ඇඟිලි ගහන ඉඩ දෙන්නේ නැත්තම් එහෙනම් ඇයි එක වෙන්නේ? ඒකලොම වගකීමක් තියෙනවා. ඇත්ත වශයෙන්ම මෙතන මේ අවස්ථාවේදී මේ ගේනවා අර amendment එකක් මේ 9-1 යටතේ members of the monetary board මේක සම්පූර්ණයෙන්ම කරන ක්‍රියාවලිය මේ ක්ෂේත්‍රයෙන් අපි අහක් කරන්න ඕනේ කියලා. මම ඇත්ත වශයෙන්ම මේක ගිහිලා ඇහුවා ඒ අදාළ පුද්ගලයා මගේ අපේ අගමැතිතුමාගෙන් මේක ඇත්ත වශයෙන්ම එතුමත් ප්‍රශ්න ඉදිරිපත් කළා තිබ්බා. නමුත් මීට පෙර මේක තිබ්බයි කියන එක මම දැනගත්තේ නැහැ. නමුත් ඒක තියෙන එකෙන් අන්තිමට වෙන්නේ දේශපාලනයට ඇඟිලි දික් කරනවා. නමුත් ඒ කරන අය කිසි ප්‍රශ්නයක් නැහැ. දැන් බොන්ඩ් කමිෂන් වාර්තාවේ හිටියා නියෝජ මහ බැංකුව අධිපති තුන් දෙනෙක්. දෙන්නෙක් රිටා වෙලා තියෙනවා. ඒගොල්ලන්ට මොකද ප්‍රශ්නයක් නැහැ. එක්කෙනෙක්ට ප්‍රශ්න තියෙනවා. එයාව ප්‍රොමෝට් කරනවා. මේක මහ බැංකුවේ ඇඟිලි ගැසීමක් නොවේද? මේක හරි හරි ලේසි දේශපාලන ඇඟිලි දික් කළා මුන් තමයි කරේ කියලා පෙන්වන්න. නමුත් ඒක ඇතුලේ මෙයා බොහොම ලොකුවට වෘත්තික පදමක් තියනවා කියලා ලක්ෂ 10ක් අරගෙන මේ අය ගැන කතා කරන අවස්ථාව තමයි ඇති වෙලා තියෙන්නේ. මේ ගැන කතා කරනකොට තමයි ප්‍රශ්න ඇති වෙන්නේ අපට. නමුත් මම හිතනවා මගේ යුතුකමක්. මොකද අපි රටට ආදරේ. මේක මේ එක්කෙනෙක් දෙන්නෙක් තුන් දෙනෙක් විතරක් රටක් නොවේ. මේ රටේ ආර්ථික ජයග්‍රහණය කිරීම තමයි අපට අවශ්‍ය වන්නේ. මේක තුලින් තමයි අපේ රටක් ඉදිරියට ගෙනියන්න පුළුවන් වන්නේ. ඒ නිසා තමයි මම හිතුවේ මගේ යුතුකම මේ වගකීමේ පනත ගේම. ඔව් මන්තු.
මේ මයික් එක ප්‍රශ්නයක්.
කැමැත්තෙන්
අර ඔබතුමා මුදල් නැමැති වෙච්ච හැටියෙන් මම මතු කරපු එක කාරණයක් තිබුණා. පිටරට බැංකුවල තියෙන මුදල් ගැන, පනාමා පේපර්ස් ගැන, ඊට පස්සේ ස්විස් බැංකුවල තියුණු මුදල් ගැන. ඒවා වෙනුවෙන් ඔබතුමා කිව්වා ඉන්ටෙලිජන්ස් අංශයේ නීති වෙනස් කිරීමක් කරන්න ඕනේ කියලා. නමුත් තමුන්නාසේ මුදල්ම දූරයෙන් යනතුරු ඒ ඉන්ටෙලිජන්ස් නීති වෙනස් වුණේ නැහැ. ඒ මුදල් ඒ තැන්වල තියෙන ඒවා එහෙමමයි. තමුන්නාසේලාට ඒකේ ගැන ක්‍රියාත්මක වූ වැඩ
පිළිවෙලක් තියෙනවා. මම බොහොම අගය කරනවා. මට අනිවාර්යයෙන්ම මම පත් වුණ විගසම මේ ප්‍රශ්නේ ඇහුවා. එතුමා ලියලා මෙහෙම ඇහුවා, ඇයි මේ සම්බන්ධයෙන් කරන්නේ නැත්තේ කියන එක. 1994 අගෝස්තු 25 වෙනිදා මම පාල්ති වෙනකොට ඔබතුමාත් මාත් එක්ක මෙතන ඉඳගත් පුද්ගලෙක් වශයෙන් මම ගරු කරන්නේ නැහැ. ඒ නිසායි මම ඒ ගැන සෝදිසි කරලා බැලුව විගස මේක පැනම වෙන්න පුළුවන්, මේක සිංගප්පූරුවේ වෙන්න පුළුවන්, මේක ස්විස්සර්ලන්තේ වෙන්න පුළුවන්. ඒ පත්‍රයේ තිබ්බ දෙයක් ඔබතුමා මට ඉදිරියට එව්වා. අහලා කිව්වා මේ සම්බන්ධයෙන් නම් 54ක්ද කොහෙද මට මතක හැටියට තිබ්බේ. මම මේ ගැන මහ බැංකුවේ ඇහුවා විගස, ඒගොල්ලන් කිව්වේ මේක පත්‍රයේ තියෙන දෙයක් නිසා අපට හොයන්න බෑ. නීති නෑ මේව ගැන අහන්න. ලිව්වොත් කාගෙන්ද උත්තර ගන්න පුළුවන් ගන්නේ? අපට පත්‍ර හැම පත්‍රයකම මේක තියෙනවා නම් මේව ගැන හොයන්න ගියොත් අපිට වෙනින් වෙලාවක් නෑ. කිව්වේ මහ බැංකුවේ. හැබැයි බොන්ඩ් එක ආවම මුන් ගත්තේ පත්‍රේ තියෙන ඒවායි. මෙන්න මේ වගේ දේවල් තමයි මුන් ටික කරන්නේ. ඉතින් මම මේ හැංගීම් බලකින් කියන්නේ මොකද මේ රට නැතිලා තියෙන්නේ. හරි ආදරෙන් අද ප්‍රශ්න අහනවා නේද විමල් මන්තුමනි?
ඔව් ගරු විමල් වීරවංශ මන්තුතුමා.
ගරු ඇමතුමා, ඒ පැනම පේපර්ස් වල හෙලිදරව් වෙච්ච නාමාවලියේ අර ජාතික ඇඳුම් බඳින්න උස හිඳෑරි හාදියාගේ සල්ලිත් තියෙනවා. මම හිතන්නේ ඔබතුමා පිළිගන්නවා.
හිනාවෙන් පිළිගත්තා.
සමහර වෙලාවකට අපි සියලු දෙනාගේ එක අරමුණක් තියෙනවා. මේ වගේ අර බැටළු ඇඳුම් අල්ලන වෘකයෝ බැටළු ඇඳුම්ගෙන ඉන්න කට්ටිය ඒ හෙලිදරව් කිරීම අපිත් ඉන්නවා කියන එක මම මෙයාසේ මතක් කරන්න කැමතියි. එතන ඉතින් ඒ වගේ දේවල් හංගන්න දෙයක් නැහැ. ඒ වගේ කට්ටිය එක නමක් තමයි තියෙන්නේ සිංගප්පූරුවේ. ඒ නමමයි තියෙන්නේ පැනමාවේ. ඒ නමමයි තියෙන්නේ ස්විස්සර්ලන්තේ. නමුත් මෙතන කතා කරන්නේ මේ රටේ සියලු දෙනාම ආරක්ෂා කරන හදන පුද්ගලයා කියලා. මෙන්න මේක තමයි සැබෑ තත්ත්වේ. ඉතින් ඒක කමන්නේ මට ගණනක් නැහැ. කවුරු වුණත් මං කියන දේ මං කියන පුද්ගලෙක්. මම අවුරුදු 24ක් කාටවත් බයලා මේව කරන්නේ නැහැ. කියන්න තියෙන දේවල් කියන්න තියෙන විමල් වීරවංශ මන්තුමත් එක්ක පිළිගන්න 90% කියන වැරදි ඒවා. නමුත් හරි වෙලාවෙ හරි පුද්ගලයෙක් එකතු වෙන්නේ පුද්ගලෙකුත් මම. ඉතින් ඒ නිසා ඔය ලස් ඒ කිව් එක විදිය දේශපාලන ස්ටේජ් එක කියන දේ පාර්ලිමේන්තුවේ ඇහුවේ. නමුත් උත්තර දෙන්න තියෙනවා, දෙන්න අවශ්‍යයි. හැබැයි වාසුදේව ඥානකර ආපු දෙයට අපි සියලු දෙනාම එකතු වෙලා අහන්න ඕනේ. කොහොමද සිංගප්පූරුවේ තියෙන නම, කොහොමද ස්විස්සර්ලන්තේ තියෙන්නේ, කොහොමද ස්විස්සර්ලන්තේ තියෙන නම, කොහොමද පැනමාවේ තියෙන්නේ? ඒ වගේ දොස්තරුල තමයි මේ ආර්ථික ගෙනියන්න හදන්නේ. මෝ ආර්ථික ප්‍රතිපත්ති ලොකෝට හදනවා. මෙතන කතා කිරීම විතරයි තියෙන්නේ, වැඩ කරන ස්වරූපේ නැත්තේ. අපේ කැබිනට් මණ්ඩලයේ තියෙන ප්‍රශ්නේ තමයි කයිවාරුව තමයි තියෙන්නේ සමහර වෙලාවකට. වැඩ කරන එක මදි තමයි තියෙන ප්‍රශ්නේ. ඒ නිසා මම හිතන්නේ මේ අවස්ථාව අපි පාවිච්චි කරන එහෙම මම මේ අවස්ථාව පාවිච්චි කරගෙන රටේ ආර්ථික ඉදිරිය ගිරියන්න අවශ්‍යයි. මේ රටේ ආර්ථික යුද්ධය දිනන්න අවශ්‍යයි. ඒක දිනන්න පුළන්නේ රනිල් වික්‍රමසිංහ මොනා කිව්වත්. ඒක දිනන්න පුළුවන් ප්‍රශ්නේ තමයි ඒ ඍජු තීන්දු ගන්න නැති එක. ඒක කොහෙද බාධාව ඇති වෙන්නේ කියන ප්‍රශ්නේ තමයි තියෙන්නේ. අපි එකට වැඩ කරන්න අවශ්‍යයි. අපි ජනවාරි මාසේ 8 වෙනිදා වරම ලැබුණේ ජනාධිපතිතුමාටත් රනිල් වික්‍රමසිංහ අගමැතිතුමාටත් මම තාම විශ්වාසය තියෙන්නේ. ඒ තියෙන හවුල් ඉදිරියේ යෑම තමයි රට රෝබින. මම හිතනවා වැඩි කල් යන්නේ ඔබ සියලු දෙනාම ඒ මතයට එකඟ වෙලා කටයුතු කරන අවස්ථාව ඇති වේවි. නමුත් නැත්තම් වෙන්නේ අපි ආර්ථික කඩාගෙන යනවා එක පැත්තකට ලංකාවේ මේ ජනතාවට හදන්න පුළුවන් අවස්ථාව ගිලී යනවා මේ රටේ ආර්ථික දිනනවා වගේම මේ රටට සාමයක් ගේන්න අවශ්‍යයි මේකේ ඒ බෞද්ධකම ආරක්ෂා කරලා ඒකීභාවය ආරක්ෂා කරලා අලුත් ව්‍යවස්ථාගෙන නම් නොවේ අපිට අවශ්‍ය වෙන්නේ රටේ ස්ථිරසාර සාමයක් ගේන්න පුළුවන් වැඩපිළිවෙලක් ඇති කරන්න අවශ්‍යයි ඒ නිසා මම මේ අවස්ථාව මුලසුන රුඩ මන්තුමනි හැම පැත්තම ප්‍රශ්න අහනවා මේක මේ මේ උසාවිය නෙමෙයි මේ මට අවස්ථාව දෙන්න
ගරු මන්තුතුමා මේ එක එක කාරණයක් නෑ ඔයක කාරණා
මගේ මම මේ කතා කරේ ඔයගොල්ලෝ මේ පැත්තට ගන්න පුළුවන් ස්වරූපය ඇති කරන්න මොකෝ මම බොහොම සතුටුයි විමල් වීරවංශ මන්තුමා මේ මං කියපු දෙයට අද එකක වෙලා ඒ කියන දේවල් එකකට අඩු ගානේ මාත් එක මේ අවස්ථාව එකතු වුණා කියන එක
මරණ විතාන නියෝජ්‍යවතුමා ළඟ තියාගෙන එහෙම කිව්ව කොහොමද
නෑ පයින් පාඩස
ලෝකගෙන්
මන්තුමා
කියන්නත් කමන්න ප්‍රශ්නේ ඒගොල්ලෝ මෙතන හිටියත් කවන්න මට වෙනසක් නෑ
මේ ඔබතුමාගේ මම දැනගන්න කැමති ඉතා වැදගත් අදහස් රාශියක් ඔබතුමා කිව්වා දැන් මේ අපේ රටේ මේ ආර්ථිකයේ ඉස්සරහට ගෙන යන්න ඕන ආකාරය අත්වාසියම ස්වාධීන මතයක් සමහර කාරණා ගැන විවෘතව කතා කරා ඔබතුමා මේ පනතට පක්ෂව ඡන්දෙ දෙනවද
නෑ මම මෙතන පනතට දෙනවද නොවේ මම මෙතන පෙන්වන්න හදන්නේ අපි ආණ්ඩු පක්ෂ වූවත් ඔබතුමාලා විපක්ෂ වූවත් මෙතන මේකෙන් තාවකාලික තෘප්තියක් ගැනීම නෙමෙයි අපට අවශ්‍ය වන්නේ. ඔබතුමාලා ගත්ත ණය අපට ගෙවන්න අවශ්‍යයි. අපි ගන්න ණය හෙට ගෙවන්න අවශ්‍යයි. ඉතින් ඒ නිසා දෙක එකට ගන්න ණය ජනතාව තමයි අන්තිමට ගෙවන්න තියෙන්නේ. ඉතින් මෙතන ඒකද නැද්ද කියන එක 100%ට 3%කට ගෙවන්න පුළුවන් ණය ඇයි මේක හෙට 100%ට 5%කට අරන් කටයුතු කරන්නේ කියන ප්‍රශ්නේ තමයි තියෙන්නේ. ඒ නිසා තමයි මේ වගකීමේ පනත යටතේ අපි අද අඩුවෙන් ගන්න පුළුවන් අවස්ථාව දෙන්නේ මේ ණය අරන් ගෙවන්න තියෙන අවස්ථාවකට ඒ බුලට් පේමන්ට් ඉංග්‍රීසියෙන් කියන බුලට් පේමන්ට් ගෙවන්න තියෙන අවස්ථාව ලීල් කිරීම ලේසි කිරීම ඒක තමයි අපට අවශ්‍ය වන්නේ. මම මේ අවස්ථාවේ මොහොතක් සාමාන්‍ය වචේ හිතපු ආණ්ඩුවට බැලලා වැඩක් නැහැ. දැන් අපි මේ තියෙන තත්ත්වෙ ඉදිරියට යන්න පුළුවන් දේ තමයි අපි කරන්න අවශ්‍ය වන්නේ.
නමුත් මන්තුමා කාලය අවසానයි.
මීට වැඩිය දැන දැන මේක වටන එක නෙමෙයි අපට අවශ්‍ය වන්නේ. අන්න ඒක තමයි අපි හදන්න තියෙන්නේ. නැත්තම් මේක මේ මේ මේක නිකන් න්‍යායාත්මක මට්ටමට ආර්ථිකයක් හදන්න බෑ. මේක බහැලා ඒ තියෙන ප්‍රශ්නෙට අද මහ බැංකුවේ තියෙන මේ පොලි අනුපාතයෙන් කොහොමද ව්‍යාපාර කරන්නේ? 100%ට 16කින් 17කින් 18කින් කොහොමද වැඩේ කරන්නේ? දැන් අද මෙතන පාර්ලිමේන්තුවේ දන්න හොඳට අවුරුදු 20ක් 25ක් වැඩ කරපු ආරක්ෂක නිලධාරී මැතිතුමෙක් 100%ට 16කට කාර්යයක් ගන්න ගියාම කොහෙ ගන්නද? මෙන්න මේක දරා ගන්න පුළුවන් නම් 108 9කට තමයි කරන්න අවශ්‍ය වන්නේ. ඉතින් ඒක තමයි කරන්න අවශ්‍ය වෙන්නේ. කවුද මේක නවත්තන්නේ? මොනිටරි පොලිසි කියලා මහ බැංකුවෙන් ඉල්ලා කරනවා. මේක අගමැතිතුමාද මං හිට මුදල් ඇමතිද ඉන්න මුදල් ඇමති
මම
හිටද නෙමෙයි.
ගරු විමල් වීරවංශ මන්තුතුමා
අද මම බන්දුලගේ
රෝල් එකේ ඉන්නවා. අපි ලිබරල් මන්ත්‍රීතුමා මම වෙනුවෙන් මේ අවස්ථාව හැම වෙලෙම දෙනවා. ගරු මන්ත්‍රීතුමා ඒක උඩ ආණ්ඩු කරන්නේ අපිද?
ආ
මට නිකන් ආණ්ඩු අපි කරනවා කියලා
හිතුවා. ඔබත් නම් දැන් ඔන්න ඔක නේ වැරදෙන්නේ. ඔබතුමාලා දැන් මෙතන හදන්නේ මේ පෙන්නන්න මේ ආණ්ඩුවත් විපක්ෂයත් දෙය ප්‍රශ්න නොවේ. මං කියන්නේ ඔබතුමාලා ආණ්ඩු වෙනස් වුණත් ඒ ඉන්න නිලධාරී තාම එහෙමම ඉන්නවා. ඕක තමයි තියෙන්නේ. කවුද මෙන්න නෑ ඔය ගන්න එක සිහින මතයක්. ඕක 2025ෙත් වෙන්නේ නැති දෙයක්. අපට වෙනස්කම් තියෙන්න පුළුවන්. නමුත් ඒක තුලින් අපට තියෙන ජනවාරි මාසයේ 8 වෙනිදා ගත්තේ ඒ ගමන හරියාකාර ඉදිරිය යන්න තියෙන එකයි. ඒක අපි කරනවා. ඉතින් ඒ නිසා මම ඔබතුමාලට මෙතන
විමල් වීරවංශ මෙතන
මැතිතුමා වාසුදේව නායක කර්මන්තුමා ඔබතුමාලගේ ඔය
ඔබතුමා කියන්නේ මේ හැම ආණ්ඩුවක්ම මහා බැංකුව අමාරු ආණ්ඩුව අමාරු දානවයි කියලා. අදාස කතාව
අනිවාර්යෙන්ම මම මේක 100%ක් පිළිගන්නවා. මේක කරන්නේ ඒගොල්ලොමයි. දැන් මීට ඉස්සෙල්ලා කිව්වනේ මේ ආණ්ඩුව වෙන තාක්කල් මහා බැංකුව ප්‍රශ්නයක් කරේ නැහැ කියලා. ඇයි ප්‍රශ්න කරේ නැත්තේ? කවුද මේ රටේ පොලි අනුපාතය ඇති කරන්නේ? මේ ඇමතිවරුද? නෑ එතන. මේ රජයේ නිලධාරීන් මෙතන වෙනස් වුණේ නෑ. එතන ඒගොල්ලන් කියන එදා කොළපාට පෑනෙන් ලිව් එක නිල් පාට පෑනෙන් ලිව් එක අද කොළපාටෙන් දිනනවා. ඒ වෙනස් වුණත් අද ඉන්නේ හා මේකමනේ. හරි එක්කෙනෙක් ගිහලා තව එකෙක් ආවා. මොනවාද වෙනසක් තියෙනවද? එදා උද්දමනේ 102ක් තියෙන එක අද 108ක් තිබ්බේ. 8 අඩුවෙගෙන යනවා. ඉතින් මේකනේ එදා පොලි අනුපාතයේ 102යි දැන් අන්න හරි. ඒක හරි. ඒක සම්පූර්ණයෙන්ම හරි. හැබැයි දැන් ඒක තුලින් අපි ඔන්න ඕකනේ
ගරු මන්තුමා කාලය අවසానයි.
අපේ මූලාසන රූඩ මන්තුමනි මේකෙන් මෙතුමට මේ මෙතනින් අඩු ගානේ මෙතන මෙච්චර මෙච්චර ආදරයක් තියෙන නම් මම කතා කරා කරමින් පස්සෝ දන්න කොහොමද කරන්න තියෙන්නේ කියලා. නමුත් මට අවශ්‍ය වන්නේ ඒගොල්ලන්ගේ හැංගීම් පරිදි මොකද අපි එක්සත් ජාතිපක්ෂයේ වශයෙන් සාමාන්‍යයෙන් කතා කරන්නේ ඒ ඒ ඒ මනසට අන්තිමට දේශ යම් විපක්ෂ කතා කරලා තියන්නේ පපුවට අන්තිමට ජනතාව ඡන්ද දෙන්නේ බඩෙන් මෙන්න මේක තමයි එලා තියෙන්නේ. ඉතින් අපි යන ගමන තුල අපි රට හදනවා ඕගොල්ලෝ අපි සුද්ධ කරනවා අපි අර ජනිටෝරියල් සර්විසස් වගේ වැඩේ කරනවා. ඉතින් ඒ නිසා කරුණාකර මේ අවස්ථාවේදී අපට අවශ්‍ය වන ආර්ථිකය හදන්න පුළුවන් මාර්ගයක් ඇති කරන එකයි. මේක අපි 1900 2009 අපි යුද්ධය ජයග්‍රහණය කරනවා අපි සියලු දෙනාම බොහොම සතුටින් හිටියා. නමුත් අන්තිමට
පොළින් මන්තුමා මේ කතාව අවසන් කරලා පස්සේ දෙන්නම්. මන්තුමා අවසන් කර. නෑ දෙන්න බෑ.
බලන්න ඔය ඔහොම දෙරවනස් වෙලා ටික අපි අදහස් ටිකත් ඔහොම අරන් මේ පැත්තට ඉන්න පුළුවන් මොකද තියෙන ප්‍රශ්නේ? අතර හතරෙන්ද ප්‍රශ්නයක් නෑනේ.
ඔව් ගරු මන්තුමා අවසන් කරන්න. ගරු රංජිත් මන්තුමා
ගරු රවි කරුණානායක මන්තුමාගේ අදහස් දැක්වීමත් එක්ක මට පොඩි ගැටලුවක් නෑ. ඔබතුමාගේ කතාවම මුලින්දම බොහොම සාවධානව ඇහුම්කන් දුන්නා. ඔබතුමා ඉතාම වැදගත් ආකාරයේ අදහස්යක් ඉදිරිපත් කරා. දැන් ඔබතුමාගෙන් ප්‍රකාශ වුණා මහා බැංකුවේ නිලධාරීන් තමයි මේ සියල්ල කරන්නේ රජයේ වගකීම් තුනක. එහෙනම් මම යෝජනා කරනවා මහා බැංකුව අධිකරණ රට බාර දීලා රටේ ඉන්න කට්ටිය මහා බැංකුවට ගියා නම් හරි.
එහෙනම් අපි එහෙනම් පුළුවන් දෙන අර ශීඝ්‍රගාමී ගමනින් අපි යුගන්ඩා වගේ දක්වා ගමන් කරයි උන්ට බාර දුන්නා නම් මෙතන ඒ නිසා තමයි මම මෙතන තියෙන්නේ. මේ ගේන යෝජනාව 9.12 තියෙන එක සම්පූර්ණයෙන්ම ඒ නිසා තමයි මේක පරිපාලනේ. දැන් මේක
නිකන් මන්තුමා අවසන් කරන්න කාලය අවසන්යි.
මට අවශ්‍ය වෙන්නේ ඔබතුමාලගේ සීබුද්ධියට කතා කිරීම. අපේ මුලසුන රුඩ මන්තුමනි මට අවශ්‍ය වෙන්නේ මෙයාගේ සීබුද්ධියට කතා කිරීම. මොකෝ මේ 9.12 මම හිතන විදියට මේක මේ කාලේ කරන්න බෑ. නමුත් මං හිතන විදියට ඒගොල්ලෝ වගකීමක් කරනවා නම් මොකෝ ඒගොල්ලන්ගේ ඇඟිලි දික් කරන්නේ අපේ ජන අපේ අගමැතිවරට අපේ ජනාධිපතිට හිටපු ජනාධිපතිට හිටපු මුදල් ඇමතිට. නමුත් කවුරුත් ඇඟිලි දික් කරන්නේ හිටපු නියෝජ මේ මහ බැංකුවේ අධිපතිට හරි බැංකුවේ අධිපතිට. මේව තමයි තියෙන ප්‍රශ්නය. මේක වාසුදේව නානක්කාර මන්තුමනි ඔබතුමා ජනාධිපති මෛත්‍රීපාල සිරිසේන ඒක කරන්නේ මන්දනේ කොහෙන් ආවද?
ගරු මන්තුමා කාලය අවසානයි.
මෙතන අවශ්‍ය වන්නේ
ගරු මන්තුමා
මට යුතුකමක් තියෙනවා වාසුදේව නායකකාර මන්තුමා අහපු ප්‍රශ්නෙට උත්තරයක් දෙන්න.
ගරු මන්තුතුමා
ඒ ස්විස්සර්ලන්තයේ නම් 54 හම්බුනේ නැහැ. ඒ සිංගප්පූරේ තියෙන නම් ටික තාම හම්බුනේ නැහැ. ඒ පැනමාවේ තියෙන 263ක තාම හම්බුනේ නැහැ. එහෙනම් ඇයි මේක කරන්නේ නැත්තේ? ඔබතුමාලා හරි ආදරෙන් උසාවි යනවා. ඇයි යන්නේ නැත්තේ මේක ලබා ගන්න? මෙන්න මේවා තමයි තියෙන ප්‍රශ්නය. අපි මෙතන මේ නිසා තමයි මම ජාත්‍යන්තර මූල්‍ය අරමුදලේ කියන්නේ. ඒගොල්ලෝ දේශීය මට්ටම වටේ ඇවිල්ලා ඇඟිලි ගහනවා. මුන් පිට රටින් ඒවා අපිට එනේවට මුකුත් ඇඟිලි ගහන්නේ
නැහැ. ගරු මන්තුමා
තියෙන ප්‍රශ්නය.
ගරු මන්තුමා කාලය අවසානයි.
ආ
ගරු මන්තුමා කාලේ
ඔය මුලසන රුඩ
කාලේ අවසානයි.
හරි දැන් මෙතන මම මෙතන
ගඩිකුරක් වෙලා දීලා දෙනවා.
යුතුකමක් තියෙනවා. ඇයි මේ වගකීමේ පනත ගෙනාවේ කියලා. මොකද නිදාසෙන් ගත්ත ණය ප්‍රමාණය එදා තිබ්බ එක 2005 වෙනකන් බිලියන් 1784 තියෙන එක බිලියන් 9000කට අපිට වැඩි කරා. ඒ වැඩි කිරීමේ ගෙවීම තියෙන්නේ අපට. ඒ නිසා තමයි කරුණාකර අඩු පොඩි කාලේ සල්ලි අරන් ඒ ණය ගෙවීමේ පුළුවන් ඇති කිරීමේ ස්වරූපයක් ඇති කරන්න. ඒ වගේම කරුණාකර රටේ ආර්ථිකයත් එක සෙල්ලම් කරන්න එපා. දේශපාලනේ පැත්තකට දාමු. නමුත් අපිට තියෙන පොලි අනුපාතය අඩු කරන්න අවශ්‍යයි. මේකට ප්‍රශ්නේ කරන්නේ මහ බැංකුව. මේකේ තියෙන රුපියල අවප්‍රමාණය කරන්නේ. මේකේ ඇඟිලි ගහන්නේ ජනාධිපති අගමැති මුදල් ඇමති නෙමෙයි මහ බැංකුවේ තියෙන කාර්ය මණ්ඩලය. ඒ නිසා කරුණා කළා අපේ අනාගතය ඇති කරන්න මෙතන ස්වාධීනත්වයක් තියෙනුනේ. වෘත්තීය පදනමක් තියෙන එක ඇඟිලි ගහන්න අවශ්‍යතාවයක් නැහැ. නමුත් අපිට පොලි අනුපාතය අඩු කළා රුපියල බාල්දු වෙන්නේ නැති වෙනකට රටේ ආර්ථික හදන්න කටයුතු කරන්න ඕනේ කියන එක මේ අවශ්‍ය මතක් කරන්න අවශ්‍යයි. ඒ නිසා මේ වගකීමේ පනත ගේන එක අවශ්‍යයි. ඒ වගේම අපට අවශ්‍ය වෙන ශ්‍රී ලංකා නායතනය වගේ කම්පැනි වලට තියෙන අලාභය නැති කරන්න ඕනේ. මෙන්න මේවා තමයි වෙනස තියෙන්නේ. එදා අධික අලාභයක් තිබ්බා. නමුත් ඒක වෙනසක් වුණා. ඒක ඒ තියෙන සංවර්ධන තාමත් අපි හිතුව මතේ ඒ මත්තමට ඇවිල්ලා නැති එක තමයි තියෙන ප්‍රශ්නය. දැන් මේ නායකතුණාම ඒකත් ප්‍රශ්නයක් ඇති වෙනවා. ඒ නිසා අපි අලුතෙන් හිතලා මෙරට ආර්ථික හදන්න අපිට අවස්ථාව දෙන්න. මොකද ජන අපි අප්‍රේල් මාසේ 4 වෙනිදා මේ තියෙන විශ්වාසය අපි අනිවාර්යයෙන්ම අතිජයග්‍රහණය කරලා ඒ ජයග්‍රහණය කරාට පසුව තේරෙනවා මේ යන ගමන වැරදි, ඒක නිවැරදි කරන්න ඕනේ. ඒකත් එක්ක ජයග්‍රහණී ස්වරූපයෙන් අගමැතිතුමාට ඒ ශක්තිය දිය යුතුයින් කටයුතු කරන්න ඕනේ කියන එක මතක් කිරීමෙන් මම
බොහොම ස්තුතියි. බොහොම ස්තුතියි. ගෞරව ශ්‍රීනේසන් අවර්ග
சபைக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, தீவிர பொறுப்பு முகாமைத்துவ சட்டம் மூலம் தொடர்பாக எனது கருத்துக்களை இந்த சபையில் முன்வைக்கலாம் என்று நினைக்கின்றேன். பொது கடன் முகாமைத்துவ அறிக்கை பற்றி கணக்காளர் நாயகம் வெளியிட்டிருக்கின்ற கருத்தின்படி ஒவ்வொரு இலங்கை குடிமகனும் 4,17,913 ரூபாய்களை கடன்களாக கொண்டிருக்கின்றார்கள் என்ற கருத்தினை சொல்லியிருக்கின்றார். மிக முக்கியமான கருத்து, இலங்கையில் உள்ள ஒவ்வொரு குடிமகனும் 4,17,903 ரூபாய் கடனை தனது தலையில் சுமந்து கொண்டிருக்கின்றார்கள் என்ற கருத்தினை கணக்காளர் நாயகம் அவர்கள் குறிப்பிட்டிருக்கின்றார்கள். அதன்படி பார்க்கின்ற போது எமது நாட்டில் உள்ள 2,20,00,000 சனத்தொகையினை இந்த 4,17,913 பெருக்கி பார்க்கின்ற போது எமது நாட்டின் படுகடன் எவ்வளவு தூரம் அதிகரித்திருக்கின்றது என்பதை பற்றி நாங்கள் விளங்கிக் கொள்வதற்கு வாய்ப்பு இருக்கின்றது. ஒரு நாட்டில் அபிவிருத்தி நடைபெற வேண்டும், மக்களுக்கு சேவை செய்யப்பட வேண்டும் என்கின்ற விடயம் முக்கியமானது. அந்த அடிப்படையில் மக்களின் சேவைக்காக நாட்டின் அபிவிருத்திக்காக நாங்கள் பணத்தினை செலவு செய்ய வேண்டியது என்பது தவிர்க்க முடியாத ஒரு விடயமாக காணப்படுகின்றது. ஆனால் இந்த பணத்தினை நமது தேசிய வருமானத்திற்கு உட்பட்டு நாங்கள் செலவு செய்கின்ற போது நாங்கள் உள்நாட்டிலும் வெளிநாட்டிலும் கடன் சுமையில் சிக்க வேண்டிய அவசியம் ஏற்படாது. ஆனால் எமது படுகடனை தேசிய வருமானத்தின் வீதத்தோடு ஒப்பிட்டு பார்க்கின்ற போது 108% அதிகமாக காணப்படுவதாக புள்ளி விவரம் கூறுகின்றது. அப்படியென்றால் எமது நாட்டின் படுகடன் என்பது ஒவ்வொரு குடிமகனின் தலையிலும் மிகவும் பழுவாக சுமத்தப்பட்டிருப்பதை நாங்கள் அறியக்கூடியதாக இருக்கின்றது. எமது நாடு சுதந்திரமடைந்த காலத்திலிருந்து 70 தாண்டி இருக்கின்றது. இந்த நிலையிலும் எமது நாடு அபிவிருத்தி அடைந்து வருகின்ற நாடு என்கின்ற ஒரு சொற்பதத்தின் மூலமாக வளர்முக நாடாக கணிக்கப்பட்டு கொண்டு வருகின்றது. வளர்முக நாடு என்று பார்க்கின்ற போது நாட்டின் தேசிய வருமானத்தினை விட நாட்டில் செய்யப்படுகின்ற செலவினம் அதிகமாக இருக்கின்றது. நாட்டின் செலவினம் அதிகரிக்கின்ற போது பாதிட்டில் துண்டு விழும் தொகை அதிகரித்து கொண்டு செல்கின்றது. பாதிட்டில் துண்டு விழும் தொகையினை சமாளிப்பதற்காக நாங்கள் உள்நாட்டு வங்கிகளிலும் அல்லது வெளிநாடுகளிலும் இருந்து கடன்களை பெற்றுக் கொண்டிருக்கின்றோம். இவ்வாறு கடன்களை பெற்றதன் விளைவாக நாங்கள் ஒவ்வொரு குடிமகனுக்கும் 4,17,913 ரூபாய்களை பழுவாக சுமத்தியிருக்கின்றோம். நாங்கள் வெளிநாடுகளிலிருந்து கடன்களை பெறுகின்ற போது எமது தலைவர்கள் எந்த அடிப்படையில் சிந்திக்கின்றார்கள் என்பதை பற்றி எனக்கு தெரியாது. ஆனால் கடன்களை நன்கொடையாக பெறுகின்ற போது அல்லது அன்பளிப்புகளாக பெறுகின்ற போது அந்த கடன்களை திருப்பி வழங்க வேண்டிய தேவை இருப்பதில்லை. சீனாவை பொறுத்தமட்டில் சீனா எமது நாட்டிற்கு கடன்கள் தந்திருக்கின்றது, வட்டி அடிப்படையில் அந்த கடன்கள் அதிகமாக தரப்பட்டிருக்கின்றது. இந்த கடன்களை திருப்பி இந்த அரசு சீனாவுக்கு ஒப்படைக்க வேண்டும். இதேபோன்று எந்த நாட்டில் கடன் பெற்றாலும் அந்த கடன்களை ஒப்படைக்க வேண்டிய பொறுப்பு எமது நாட்டுக்கு இருக்கின்றது. கடன்கள் பின்னர் வட்டிகளோடு அறவிடப்படுகின்ற போது கடன் சுமை என்பது மேலும் அதிகரிக்கப்படுகின்றது. அதேவேளை கடன்களை செலுத்துவதற்காக மீண்டும் கடன்களை பெற வேண்டிய ஒரு நிர்பந்தமான நிலைக்கு நாடு தள்ளப்பட்டிருக்கின்றது. எனவே கடன்கள் வட்டிகளோடு இருக்கப்பட வேண்டும், அந்த கடன்களை இருப்பதற்காக நாங்கள் மேலும் கடன்களை வாங்கி மேலும் கடன் சுமைக்கும் கடன் பொறிகளுக்கும் எமது நாடு தள்ளப்பட்டிருக்கின்றது. இந்த நிலையில் இந்த கடன் விடயம் பற்றி அல்லது படுகடன்களை நாங்கள் முகாமைத்துவம் செய்வது பற்றி சிந்திக்க வேண்டிய ஒரு பொறுப்பு இந்த அரசுக்கு இருக்கின்றது. எனவேதான் இந்த கடன் விடயத்தை நாங்கள் இன்னும் பிற நாடுகளோடு தொடர்புபடுத்தி பார்க்கின்ற போது, ஒரு நாடு வளர்முக நாடாக இருப்பதை அபிவிருத்தி அடைந்த நாடுகள் விரும்பிக் கொண்டிருக்கின்றன. ஒரு நாட்டை தமது இராஜதந்திர பொறிக்குள் வீழ்த்திக் கொள்வதற்கு, தமது கட்டுப்பாட்டிற்குள் வைத்துக் கொள்வதற்கு அந்த நாடு ஒரு தன்னிறைவான நாடாக இருக்கக்கூடாது, அபிவிருத்தி அடைந்து வருகின்ற ஒரு குறை அபிவிருத்தி நாடாக இருக்க வேண்டும் என்கின்ற எண்ணங்கள் வளர்ச்சியடைந்த நாடுகளுக்கு இருக்கின்றன. இந்த நாடுகள் கடன்களை வழங்குகின்ற போது அந்த கடன்கள் மூலமாக எமது நாட்டின் இறைமையினை ஒரு வகையில் நலிவடைய செய்கின்றன. இறைமை நலிவடைகின்ற போது கடன்பட்ட நாடுகளுக்கு கட்டுப்பட்டு ஒரு பொம்மையாக கைப்பொம்மையாக இருக்க வேண்டிய நிலைமை இந்த வளர்முக நாடுகளுக்கு ஏற்படுகின்றது. நவகாலனித்துவம் என்கின்ற ஒரு விடயம் இருக்கின்றது. நவகாலனித்துவம் என்று சொல்வது என்னவென்றால், பிற நாடுகளை கட்டுப்படுத்துவதற்கு இந்த வளர்ச்சியடைந்த நாடுகள் அபிவிருத்தி அடைந்து வருகின்ற நாடுகள் கடன்களை கொடுக்கின்றன. கடன்களை கொடுத்துவிட்டு அந்த கடன்களுக்கு வட்டிகளை அறவிடுகின்ற போது இந்த நாடு பொருளாதார சுமையில் அபரிமிதமாக தள்ளப்படுகின்றது. இவ்வாறு தள்ளப்படுகின்ற நாடுகள் தெரிந்தோ தெரியாமலோ தமது ஜாம்பவான்களாக காணப்படுகின்ற அபிவிருத்தி அடைந்த நாடுகளுக்கு கட்டுப்பட்டு இருக்க வேண்டிய ஒரு துர்ப்பாக்கிய நிலைக்கு தள்ளப்படுகின்றது. எனவே ஒரு காலத்தில் வளர்ச்சியடைந்த நாடுகள் அல்லது வல்லாதிக்க நாடுகள் பிற நாடுகளை கட்டுப்படுத்துவதற்கு நேரடியான காலனித்துவ முறைகளை பின்பற்றி இருக்கின்றன. இந்த நேரடியான காலனித்துவ முறை என்பது எங்களுக்கு தெரியும், தமது படைபலம் அல்லது யுத்த தளபாட பலங்களை எடுத்துக்கொண்டு மத்திய நாடுகளை காலனித்துவ நாடுகளாக அல்லது கைப்பொம்மை நாடுகளாக வைத்திருக்கின்ற போக்கு காணப்பட்டிருக்கின்றது. ஆனால் இன்றைய காலத்தில் எமது நாட்டிற்கு ஏதோ ஒரு விதத்தில் கடன்களை வழங்கி அல்லது கட்டுப்பட வைத்து தமது கைப்பொம்மைகளாக வைத்திருப்பதற்கு இந்த வளர்ச்சியடைந்த நாடுகள் அபிவிருத்தி அடைந்த நாடுகள் தமது தந்திரோபாய பொறிமுறைகளை வகுத்து செயல்படுகின்றன. ஆனால் தெரிந்தோ தெரியாமலோ இந்த வளர்முக நாடுகள் எமது நாடு உட்பட இந்த தந்திரோபாய பொறியில் வீழ்ந்து விடுகின்றன. கடன்கள் கிடைக்கின்றது என்பதற்காக தாராளமாக கடன்களை பெற்றுக்கொள்ள வேண்டும் என்ற அடிப்படையில் செயல்படுகின்ற போது இந்த கடன் சுமை என்பது நிகழ்கால சந்ததியினருக்கு மாத்திரமல்லாமல் எதிர்கால சந்ததியினரின் தலைகளுக்கும் சுமத்தப்படுகின்றன. எந்த பாவமும் செய்யாத எதிர்கால சந்ததியினர் அல்லது எதிர்காலத்தில் ஆட்சி செய்ய போகின்றவர்கள் கூட இந்த கடன் சுமைகளை இருக்க வேண்டிய ஒரு துர்ப்பாக்கிய நிலையிலும் நிர்பந்த நிலையிலும் இருக்கின்றார்கள். எனவே இந்த இடத்தில் உண்மையில் தேசத்தை பற்றி சிந்திக்கின்றவர்கள் அல்லது பொறுப்புணர்ச்சி மிக்க விதத்தில் தமது நாடுகளை பற்றி சிந்திக்கின்றவர்கள், தேசபக்தர்கள் என்றெல்லாம் கூறப்படுகின்றவர்கள், உண்மையில் நாட்டின் கடன் சுமையை அதிகரிக்கின்ற விடயத்தில் அல்லது பிற நாடுகளிலிருந்து பெறப்படுகின்ற அந்த கடன் சுமையினை இருக்கின்ற விடயத்தில் மிகவும் காத்திரமான பங்களிப்பினை வழங்க வேண்டியவர்களாக இருக்கின்றார்கள். வெளிநாடுகளில் இருந்து பெறப்படுகின்ற படுகடன்களை நாங்கள் சரியான முறையில் அந்த நிதியினை கையாளுகின்றோமா என்கிற கேள்வி இருக்கின்றது. அதாவது நிதி விரயம், நிதி துஷ்பிரயோகம், நிதியில் வெளிநாட்டு கொள்வனர்களின் போது அந்த நிதியில் தரகு பணங்களை பெற்றுக்கொள்வது, இவ்வழியான செயல்பாடுகள் மூலமாக எமது படுகடன்களை நாங்கள் அதிகரித்து செல்லுகின்ற ஒரு நிலைப்பாட்டில் காணப்படுகின்றோம். இப்படியான ஒரு சூழ்நிலையில் எமது நாடு கடன் சுமையை தாங்குகின்றது. ஒவ்வொரு குடிமகனும் அந்த கடன் சுமையினால் திண்டாட வேண்டிய தள்ளாட வேண்டிய ஒரு நிலைமை காணப்படுகின்றது. ரெண்டாயிரத்தி ஐந்து ஆண்டு கால பகுதியில், அதாவது யுத்த கால பகுதியில், ஒவ்வொரு குடிமகனுக்குமான கடன் என்பது 1,08,452 ரூபாயாக இருந்திருக்கின்றது. இந்த ஒரு குடிமகனுக்குரிய கடன் 2015 ஆண்டு கால பகுதியில் 379,456 ரூபாயாக அதிகரித்து, தற்காலத்தில் அது 417,913 ரூபாயாக அதிகரித்திருக்கின்றது என்றால், ஒவ்வொரு குடிமகனின் தலையிலும் சுமக்கப்படுகின்ற கடன் என்பது அதிகரித்து கொண்டு செல்கின்றது. இது ஒரு வகையில் பார்க்கின்ற போது, நாங்கள் தெரிந்தோ தெரியாமலோ பிற நாடுகளின் ஏகாதிபத்திய வலைக்குள் அல்லது நவகாலனித்துவ வலைக்குள் நாங்கள் சிக்கிக் கொண்டிருக்கின்றோம். சில வேளைகளில் எமது படுகடன்களை இருக்க முடியாத நிலையில் சில நாடுகளின் தேவைகளை நாங்கள் இந்த சொந்த நாட்டிற்குள் நிறைவேற்றக்கூடாது என்று இறைமை அடிப்படையில் சிந்தித்தாலும் கூட, ஆனால் தவிர்க்க முடியாத நிலையில் அந்த நாட்டின் கடன் சுமை என்பது எங்களை ஒரு அரை அடிமை நிலையில் அல்லது ஒரு பொம்மை நிலைக்கு தள்ளிவிடுவதை அவதானிக்கக்கூடியதாக இருக்கின்றது. இந்த படுகடன்கள் அதிகரிப்பதற்கு முக்கியமான காரணங்களில் ஒன்றாக இருப்பது இந்த யுத்த நிலைமை என்பதை, கடந்த கால யுத்தம் என்பதையும் ஏற்றுக்கொண்டுதான் ஆக வேண்டும். ஆகவே முதலில் நாட்டின் தேசிய ஐக்கியம், தேசிய ஒற்றுமை என்பதுதான் மிக முக்கியமான ஒரு எண்ணக்கருவாக அமைந்திருக்கின்றது. வளர்ச்சியடைந்த நாடுகளை எடுத்துக்கொண்டு பார்க்கின்ற போது, அந்த நாடுகளில் பல்லின மதங்கள், பல்லினங்கள், பல்லின மதங்கள், பல்கலாசாரங்கள் இருந்த போதிலும், தேசத்தின் மக்கள் என்ற அடிப்படையில் தேசிய ஐக்கியத்தினை முழுமையாக கட்டியெழுப்பியதன் பின்னர் தமது அபிவிருத்தி பணிகளை கையாளுகின்ற போது, அவர்கள் விரைவாக நாட்டினை கட்டியெழுப்பியிருக்கின்றார்கள். அமெரிக்காவாக இருக்கலாம், அல்லது சுவிட்சர்லாந்தாக இருக்கலாம், பிரித்தானியாவாக இருக்கலாம், பிரான்ஸாக இருக்கலாம், ஜெர்மனியாக இருக்கலாம், ஆஸ்திரேலியாவாக கூட இருக்கலாம், இந்த நாடுகள் இயன்ற வரைக்கும் சகல மக்களையும் அந்த நாட்டு பிரஜைகள் என்ற அடிப்படையில் சமத்துவமாக, சம வாய்ப்பாக அவர்களை வழிநடாத்தியதன் மூலமாக, அந்த நாட்டின் பிரஜைகள் என்ற அடிப்படையில் சகல மக்களும் தேசத்தின் மீது பக்தி கொள்ளக்கூடியவர்களாகவும், தேசத்துக்காக உழைக்கக்கூடியவர்களாகவும், தேசத்திற்கு எந்த விதத்திலும் அவர்கள் பங்கம் ஏற்படுத்தாத விதத்திலும் அவர்களது ஐக்கியத்தை கட்டியெழுப்பியதன் பின்னர் சகலரையும் ஒன்றாக இணைத்து நாட்டின் அபிவிருத்தியை கட்டியெழுப்பியிருக்கின்ற சரித்திரங்களை எமது நாடுகள் கற்றுக்கொள்ள வேண்டும். மாறாக இந்த நாடுகளில் இனவாதங்கள், மதவாதங்கள், அடிப்படைவாதங்கள் போன்ற இந்த பிற்போக்குவாதங்களை விதைத்து அதன் மூலமாக அரசியல் செய்ய முற்படுவது, அல்லது ஒரு இனத்தின் மீது பாதிப்பை ஏற்படுத்தி அதன் மூலமாக பாதிப்பை ஏற்படுத்துகின்றவர்கள் கதாநாயகர்களாக மாற முற்படுவது, அல்லது ஒரு ஆட்சியை வீழ்த்துவதற்கு ஒரு கருவியாக இந்த இனப்பிரச்சனைகளை கையில் எடுத்துக்கொள்வது என்பது மொத்தத்தில் எல்லோருக்கும் ஒரு பழுவாக, எல்லோருக்கும் ஒரு வேதனையாக அமையக்கூடிய ஒரு சூழ்நிலை இருக்கின்றது. எனவேதான் நாங்கள் கற்றுக்கொண்ட பாடங்கள் அதிகமாக இருக்கின்றது. இந்த கற்றுக்கொண்ட பாடங்களை, கற்றுக்கொண்ட படிப்பினைகளை எந்த அளவுக்கு நாங்கள் பின்பற்றுகின்றோம் என்று பார்க்கின்ற போது, அந்த பின்பற்றுகின்ற அளவு மிகவும் அரிதாகவே காணப்படுகின்றது. கடந்த காலத்தில் ஏற்பட்ட வன்முறைகளுக்கு காரணம் என்ன, இதன் பின் புலங்கள் என்ன, நாங்கள் எதனை செய்யாமல் இருந்ததனால் இந்த விளைவுகள் ஏற்பட்டன, இதனை எதிர்காலத்தில் நாங்கள் எவ்வாறு நிறைவேற்றப் போகின்றோம் என்கின்ற அடிப்படையில் மிகவும் பகுத்தறிவு ரீதியாக, அறிவியல் பூர்வமாக சிந்திக்க வேண்டிய விடயங்கள் இருக்கின்றன. இதனை நாங்கள் மறந்து விட்ட தவறுகளை தொடர்ந்தும் தொட்டு செல்லுகின்ற செயல்பாடுகள் இருக்கின்றன. அதிகாரத்தை கைப்பற்ற வேண்டும், ஆட்சியை பிடிக்க வேண்டும், நாங்கள் மற்றவர்கள் மீது ஆதிக்கம் செலுத்த வேண்டும் என்கின்ற சிந்தனைகள், செயல்பாடுகள் இந்த நாட்டில் தொடர்ந்தும் இருக்குமாக இருந்தால், அந்த நிலைப்பாடு என்பது எல்லோருக்கும், இந்த நாட்டில் உள்ள சகலருக்கும் பாதிப்பை ஏற்படுத்துவதாகத்தான் அமைய முடியும். எனவே இந்த இடத்தில் நான் குறிப்பிடுகின்ற ஒரு முக்கியமான விடயம் என்னவென்றால், ஒரு நாட்டின் தேசிய வருமானம் என்பது அங்கு செய்யப்படுகின்ற செலவினத்தை விட அதிகமாக இருப்பதற்கு நாங்கள் என்ன செய்ய போகின்றோம்? படுகடன்களை குறைப்பதற்கு என்ன செய்ய போகின்றோம்? ஏற்றுமதிகளை அதிகரிப்பதற்கு என்ன செய்ய போகின்றோம்? இறக்குமதிகளை கட்டுப்படுத்துவதற்கு என்ன செய்ய போகின்றோம்? எமது சுற்றுலாத்துறையை வளர்ப்பதற்கு என்ன செய்ய போகின்றோம்? வெளிநாட்டு சம்பாத்தியத்தை அதிகரிப்பதற்கு என்ன செய்ய போகின்றோம் என்கின்ற முற்போக்கான விடயங்களை பற்றி நாங்கள் சிந்தித்தாக வேண்டும். அவற்றையெல்லாம் விடுத்து எமது நாட்டிற்குள் எமது இனங்களுக்கு மத்தியில் அண்மையில் ஏற்பட்ட ஒரு மிகவும் வேதனைக்குரிய ஒரு விடயம், அதாவது கண்டி அம்பாறை போன்ற இடங்களில் ஏற்பட்ட ஒரு துப்பாக்கிய நிலை. இந்த நிலைமை உள்நாட்டில் எமது ஆட்சியாளர்கள் தமது இறைமையினை பயன்படுத்தி சகல இன மக்களையும் ஒரு சமத்துவமாக ஆளக்கூடிய வாழ வைக்கக்கூடிய அந்த சாதுரியம் அந்த பலம் குறைந்து விட்டதா என்று எண்ண வேண்டிய ஒரு நிலைமை இருக்கின்றது. எது எப்படியாக இருந்தாலும் அந்த வன்முறை தொடராமல் தடுக்கப்பட்டது வரவேற்கத்தக்க ஒரு விடயம். அந்த வன்முறைகளில் ஈடுபட்ட குற்றவாளிகள் சந்தேக நபர்கள் கைது செய்யப்பட்டமை அவர்களுக்குரிய சட்ட நடவடிக்கை எடுப்பதற்கான செயல்பாடுகளை முன்னெடுத்தமை என்பது வரவேற்கத்தக்க விடயமாக இருந்தாலும் இந்த நாட்டில் காணப்படுகின்ற சொத்துக்கள் அளிக்கப்படுவது மனித வளங்கள் அளிக்கப்படுவது என்பது மொத்தத்தில் நட்டப்படுவது இந்த நாடே ஒழிய வேறு எதுவாகவும் இருக்க முடியாது. இன்று உள்நாட்டு ரீதியாக தீர்க்க முடியாத அந்த பிரச்சனைகள் விஸ்வரூபம் எடுத்ததன் காரணமாக இந்த பிரச்சனைகள் உள்நாட்டு எல்லைகளை கடந்து பிற நாடுகளில் பேசு பொருளாக விவாதப் பொருளாக மாறிக்கொண்டிருக்கின்ற நிலைப்பாடுகளை நாங்கள் சிந்தித்து பார்க்க வேண்டும். சொந்த பிரச்சனைகளை சொந்த நாட்டிற்குள் நாங்கள் தீர்த்து கொள்வதற்குரிய மனவிருத்தியினை கொள்ளாதிருந்தால் அந்த பிரச்சனை என்பது பிற நாடுகளால் பேசப்படுகின்ற பிரச்சனையாக பிற நாடுகள் எம் மீது ஆதிக்கத்தை செலுத்தக்கூடிய ஒரு பிரச்சனையாக நவகாலனித்துவ பொறிமுறையினை அவர்கள் எங்கள் மீது செலுத்தக்கூடிய ஒரு நிலைமையாக மாறுவதற்குரிய வாய்ப்புகள் இருக்கின்றது. எனவேதான் நாங்கள் பட்ட வேதனைகளை கற்றுக்கொண்ட படிப்பினைகளை நாங்கள் சரியாக பயன்படுத்த வேண்டும். இந்த சரியாக பயன்படுத்துகின்ற போது எங்களுக்கு எதிர்கணியமாக இருக்கின்ற மறைகணிய அந்த போக்குகளை குறைத்து கொள்வதற்கு வாய்ப்பு இருக்கின்றது. அதேபோன்று நேர்கணியமாக இருக்கின்ற தேசத்தை செழிக்க வைக்கின்ற தேசத்தை ஐக்கியப்படுத்துகின்ற தேசத்தின் தேசிய பிரச்சனைகளை குறிப்பாக இனப்பிரச்சனையை தீர்த்து கொள்ளுகின்ற இந்த செயற்பாடுகளில் நாங்கள் முன்னேறி செல்வதற்கு வாய்ப்பு இருக்கின்றது. இந்த நாட்டில் புறையோடி போயிருக்கின்ற தேசிய இனப்பிரச்சனை என்கின்ற விடயத்தை ஒரு சாதாரண ஒரு விடயமாக கை நழுவ விட்டு அல்லது மறந்து போய் அதற்கு முக்கியத்துவம் கொடுக்காமல் அதனை தட்டி கழிப்பதென்பது மீண்டும் மீண்டும் இந்த நாட்டில் இந்த ஆறாத ஒரு காயத்தினை வைத்துக்கொண்டு நாங்கள் புண்ணுக்கு மேல் புணுகுனை தடவுவது என்ற ஒரு கருத்து ஒன்று இருக்கின்றது. ஒரு காயம் ஏற்பட்டால் அந்த காயத்தை மிகவும் தூய்மையாக்கி அதற்குரிய சரியான மருந்தினை கட்டி விடுவதுதான் அது மேலும் பாதிப்பை ஏற்படுத்தாமல் இருப்பதற்குரிய வழியாக இருக்க முடியும். மாறாக அந்த காயம் துர்நாற்றம் எடுக்கின்றது என்பதற்காக அதற்கு நாங்கள் புணுகுனை என்று சொல்லப்படுகின்ற செண்டை பூசிக்கொண்டிருப்பதனால் அது தொடர்ந்தும் ஒரு ஆறாத வடுவாக அது மேலும் அதிகரித்து கொண்டு செல்வதற்குத்தான் வாய்ப்பு இருக்கின்றது. எனவே தேசிய பிரச்சனை என்பது எமது நாட்டின் பொருளாதார அபிவிருத்தியோடு மிகவும் நெருங்கிய ஒரு தொடர்பை கொண்டிருக்கின்றது. தேசிய பிரச்சனை தீர்க்கப்படுகின்ற போது புலம்பெயர்ந்தவர்கள் கூட இந்த நாட்டின் அபிவிருத்தியின் பங்காளிகளாக மாறி இந்த நாட்டை கட்டியெழுப்புவதற்கும் வளர்த்து செல்வதற்கும் உரிய வாய்ப்புகளை அளிப்பதற்கு வாய்ப்பு இருக்கின்றது. வெளிநாடுகளில் தாங்கள் பாதிக்கப்பட்டிருக்கின்றோம் என்பதற்காக வாத பிரதிவாதங்களை நடத்துகின்றவர்களை எமது பங்காளிகளாக மாற்ற வேண்டுமாக இருந்தால் தேசிய பிரச்சனை என்பது தீர்க்கப்பட வேண்டும். தீர்க்கப்படுகின்ற போது சகலரும் இலங்கையர் என்கின்ற உணர்வோடு இடம்பெயர்ந்தவர்கள் புலம்பெயர்ந்தவர்கள் புத்திஜீவிகள் போன்றவர்களும் கூட எமது நாட்டுக்கு சேவகம் செய்யக்கூடிய ஒரு நிலைமை எமது நாட்டை வளர்த்து கொள்ளக்கூடிய ஒரு நிலைமை ஏற்படும். இவற்றையெல்லாம் சிறிய விடயம் அற்பமான விடயம் என்று தட்டி கழித்து கொண்டு நாங்கள் மீண்டும் மீண்டும் பிழையான பாதைகளில் செல்வோமாக இருந்தால் எமது நாடு தொடர்ந்தும் வளர்முக நாடாக அபிவிருத்தி அடைந்து வருகின்ற நாடாகத்தான் இருப்பதற்குரிய வாய்ப்புகள் இருக்கின்றது. எனவே இந்த தீவிர பொறுப்பு முகாமைத்துவம் பற்றிய விடயத்தில் படுகடன் முகாமைத்துவம் என்கின்ற விடயத்தில் நாங்கள் கவனம் செலுத்துகின்ற இந்த வேளையில் ஆட்சியை கைப்பற்றுவது, ஆட்சியை பிடிப்பது, மாறி மாறி ஆட்சியை செய்வது, கூடிய காலம் ஆட்சியை செய்வது என்பதை விட ஜனாதிபதி பதவிகள், பிரதம மந்திரி பதவிகள், அமைச்சர் பதவிகளை விட இந்த நாட்டின் எதிர்காலம் எவ்வாறு இருக்க வேண்டும் என்பதை திட்டமிட்டு தூர நோக்கோடு செயல்படுவதற்கு ஏற்ற விதத்தில் பொருத்தமான சட்டங்களை இயற்றி இந்த நாடு தன்னிறைவு காண்பதற்கும் சொந்த காலில் நிற்கக்கூடிய நாடாக இருப்பதற்கும் உரிய விதத்தில் ஆவண செய்ய வேண்டும். அதற்கு முக்கிய தடைகளாக இருக்கின்ற அனைத்து காரணிகளையும் தீர்க்க வேண்டும் என்று கூறி எனது உரையினை நிறைவு செய்கின்றேன். நன்றி.
நன்றி.